24 મે 2017 પત્ર સમીક્ષા પત્રાંક 176ની વિચારણા ચાલુ છે. ગઈકાલે આપણે જોયું માર્ગની પ્રાપ્તિ ત્રણ કાળમાં દુર્લભ છે. ત્રણ કાળમાં કૃપાળુ દેવ નિતાંત સત્ય કહે છે. ત્રણ કારણો છે, ભવસ્થિતિની પરિપક્વતા થયા વિના, દિનબંધુની કૃપા વિના, અને ત્રીજું સંત ચરણના સેવન વિના. ભવસ્થિતિની પરિપક્વતા આપણી ઉપાદાનની યોગ્યતા પાત્રતા, સાધકની મુમુક્ષુની એની પાત્રતા. દિનબંધુની કૃપા એટલે આપણને સદગુરુનો બોધ, સત્પુરુષનો બોધ, અને સંત ચરણનું સેવન કહેતા આવા પુરુષોએ જે બોધ આપ્યો છે એનું અનુસરણ. તદ અનુસાર અધ્યાત્મ માર્ગની અંદર અનુકરણ ન હોય, અનુસરણ હોય. કૃપાળુ દેવે મોતીનો વેપાર કર્યો તો આપણે કરવો એ અનુકરણ કહેવાય, એ ગાંડપણ કહેવાય, એમાં વિવેક નથી. પણ કૃપાળુ દેવે જે માર્ગ બતાવ્યો, જે સમજાવ્યો, એ માર્ગે ચાલવું એ અનુસરણ કહેવાય. પરમાર્થ માર્ગની અંદર અનુસરણ કરાય, અનુકરણ ન કરાય. જીવને સંસાર પરિભ્રમણના જે જે કારણો છે તેમાં મુખ્ય પોતે જે જ્ઞાન માટે શંકિત છીએ તે જ્ઞાનનો ઉપદેશ કરવો, પ્રગટમાં તે માર્ગની રક્ષા કરવી, હૃદયમાં તે માટે ચડવિચડપણું છતાં પોતાના શ્રદ્ધાળુને એ માર્ગ યથા યોગ્ય જ છે એમ ઉપદેશવું તે સર્વથી મોટું કારણ છે. આમ જ આપ તે મુનિના સંબંધમાં વિચારશો તો લાગી શકશે. દીપચંદજી મુનિ માટે સૌભાગભાઈને ભાવ છે કે આવું સાધુપણું લીધું, સર્વસંગ પરિત્યાગ કર્યો, સંસાર છોડીને જે જીવ પરમાર્થ માર્ગની યાત્રામાં નીકળો છે અને કંઈ સમજતા નથી, કેવી કેવી પ્રકારનું એનું આચરણ છે, આમાં એને કોઈ કલ્યાણ થાય એવું દેખાતું નથી, એટલે સૌભાગભાઈ કૃપાળુદેવને કહે છે કે તમે એમને કંઈક કહો, તમને એમને કંઈક માર્ગદર્શન આપો વગેરે. એ કહે છે કે આ બધા પરિભ્રમણના કારણોમાં મુખ્ય કારણ જો હોય, આ જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે તો એ પરિભ્રમણના કારણોમાં કેટલું સરસ વિશ્લેષણ આપ્યું છે. આ એક મુનિને લાગુ પડે છે એમ નહીં, આખી એની જાતને લાગુ પડે છે. આ બધા જ મુનિઓ ઉપદેશકો આ શ્રેણી છે. આપણને લાગે કે આ ઉપદેશક તો કેટલો બધો જ્ઞાની છે અને મોક્ષના માર્ગે કેટલો આગળ વધતો હશે, પણ એવું હોતું નથી. કારણ એની અંદરની ભાવધારા જે છે એ કૃપાળુદેવે કેટલી યથાર્થ રીતે વાંચી લીધી છે. એ કહે છે કે પોતે જે જ્ઞાન માટે શંકિત છે એનો ઉપદેશ કરવો અને પ્રગટમાં તે માર્ગની રક્ષા કરવી બહુ મુશ્કેલી છે. આપણને લાગતું હોય જે માર્ગ માટે શંકિત છીએ છતાં એનો ધોખો કોઈટા કરવાનો, એ દંડો પછાડા કરવાનો, અને પ્રગટમાં એ માર્ગની રક્ષા કરવી. ગચ્છના સંપ્રદાયના આ બધા આગ્રહોમાં જીવની આ વાત કે ખોટું છે તો એની રક્ષા કરવામાં એ પાછો ન પડે. બધા જ પ્રકારના ઉપક્રમો કરે, કારણ કે આપણું છે, મારું છે, મમત્વ છે, અહંભાવ છે. મૂકી દો, હવે એનું થવું હશે તો થશે, આપણે એની રક્ષા કરવાની શું જરૂર છે. આ એક કારણ, સંસાર પરિભ્રમણનું કારણ પોતે જે જ્ઞાનમાં શંકિત છે કે આ જ્ઞાનથી જીવનું કલ્યાણ થાય નહીં, આ માર્ગથી જીવનું કલ્યાણ થાય નહીં, એ માર્ગનો ઉપદેશ કરવો અને એની રક્ષા કરવી. દલીલો કરવી, તર્ક કરવા, આ પહેલું કારણ. બીજું, હૃદયમાં તે માટે ચડ વિચળપણું છતાં પોતાના શ્રદ્ધાળુને એ માર્ગ યથા યોગ્ય જ છે એમ ઉપદેશવો. હૃદયમાં ચડ વિચળતા, પોતાને લાગે કે આમ હશે કે નહીં હશે, મિથ્યાત્વ મોહનીય કે સમ્યકત્વ મોહનીય, આમ જ માર્ગ હશે, આમ જ આત્મા હશે, આત્માનું આ સ્વરૂપ હશે, બીજું હશે, પોતે ચડ વિચડ છે, નિશંક નથી. અને પોતાના શ્રદ્ધાળુ છે એને વિપરીત ઉપદેશ કરવો, આમ જ છે, તમે આમ જ કર્યા કરો, અને પોતે કોકને શોધતો હોય કે પૂછી જો બરોબર છે કે નહીં. કેટલાય લોકો આવા કૃપાળુદેવ પાસે આવ્યા છે અને એમને પૂછ્યું પણ છે, પણ આવા નિખાલસ લોકો તો ઓછા હોય. પ્રભુશ્રી એમણે કહ્યું, અનંતકાળથી રખડીએ છીએ પણ હજુ માર્ગ મળ્યો નથી, પ્રભુ આપ અમને કંઈ દ્રષ્ટિ આપો. એક સાધુ હોવા છતાં એમાં અહમ નથી, એમાં સ્વચ્છંદ નથી, નિખાલસતા છે, એટલે બીજાને પણ એ માર્ગ ઉપદેશવામાં એ પાછા પડે છે. આપણા ત્યાં ન થયા ચડ વિચડપણો છે, શંકા છે, સંદેહ છે, સાચો માર્ગ છે કે નહીં. માર્ગ સાચો હશે તો ચાલવામાં ગતિ ઓછી હશે, ચાલશે, રોકાઈ જવું પણ ચાલશે, પણ એક દિશામાં ચાલવું તો મંઝિલ પ્રાપ્ત થયા વિના રહે નહીં. પરંતુ જો માર્ગ જ ખોટો હોય તો એ માર્ગે ચાલીને એના નામે ગમે તેટલા કષ્ટ સહન કરીએ, તપ વ્રત જપ કરીએ, એના અનુષ્ઠાન બધા પાર વિનાના કરીએ, પણ મંઝિલનો એ માર્ગ જ નથી, આત્મકલ્યાણ ન થાય, લક્ષ્યની સિદ્ધિ ન થાય, અને અનંત જીવો સંસારમાં જે રખડે છે એનું કારણ આ છે. વહ સાધન બાર અનંત કયો, તદપી કછુ હાથ હજુ ન પર્યો. કેટલી વાર કરવાના એ સાધનો, અનંત વાર, કછુ ઓર રહા ઉન સાધન સે એ જાણ્યું નહીં. શું ખૂટે છે, વોટ ઇઝ મિસિંગ લિંક, આ મારી સાધનામાં ખૂટતી કડી કઈ છે, હું મારા આત્મ સ્વરૂપ સાથે અનુસંધાન કરી શકતો નથી, મારી બધી સાધનામાં સંસાર જ ધમ્યા કરે છે, સ્વરૂપ બદલાય સંસારનું, પણ ક્યાંક ક્રોધ છે, ક્યાંક માન છે, ક્યાંક માયા છે, ક્યાંક લોભ છે, જુદી જુદી અનેક પ્રકારની વૃત્તિ પ્રવૃત્તિઓ ચાલ્યા કરે છે અને મારી સાધને ચાલ્યા કરે છે, સ્વરૂપનું અનુસંધાન નથી, સ્વરૂપ સાથેની સંલગ્નતા નથી, સ્વરૂપમાં સ્થિરતા નથી, પોતાને જ ખબર પડે ચડ વિચડ છીએ, મન ક્યાંય સ્થિર થતું નથી. એક મંઝિલનો એક માર્ગ હોય તો શ્રદ્ધા કેવી હોય કે ભલે પ્રાણ જાય પણ આ જ માર્ગે ચાલવાનું છે અને આ જ માર્ગે પહોંચવાનું છે. ગયા હોઈએ તીર્થાધિરાજ શત્રુંજયની તળેટીમાં પહોંચી જઈએ અને પછી શરૂ કરીએ કે દાદાનો દરબાર ઉપર છે, દર્શન થશે જ, અહીંથી જ થશે, આ જ માર્ગ છે. કેટલી બધી શ્રદ્ધા જોડાઈ જાય, અશક્ત માણસ પણ એકદમ સ્ફૂર્તિમાં ચાલ્યો જાય, એ કયું બળ છે, એની શ્રદ્ધાનું બળ છે, શંકાનું નથી, શ્રદ્ધાનું બળ છે. એટલી શ્રદ્ધા બળે વહેલો પહોંચે, મોડો પહોંચે એની ચિંતા નથી, પણ પહોંચે. એમ પોતે જો ચડ વિચડ હોય કે ખબર નથી હો ઉપર દાદાના દર્શન થશે કે નહીં, ટૂંક હશે કે નહીં, કોને ખબર છે, આપણે આવ્યા છીએ, આ શત્રુંજય પર્વત છે કે બીજો છે, કોને ખબર છે. એનું વીર્યમાં ક્યાંય ઉત્સાહ ન હોય, પ્રેમ ન હોય, ભક્તિ ન હોય. અને ત્રીજું કારણ કે આ માર્ગ પોતાના શ્રદ્ધાળુને યથાયોગ્ય છે એમ ઉપદેશવું. પોતાના જે ચેલકાઓ છે, અનુયાયીઓ છે, જે વાહવા કરનારા છે, એને એ જ કહેવાનું કે મેં જે કહ્યું છે ને એ સાચું છે, ભલે હું સોજદા કરું છું પણ મેં જે કહ્યું છે એ સાચું છે. હાથમાં વાત પકડાઈ જાય, એનો આગ્રહ બંધાઈ જાય, કોઈ મત વિશેનો, કોઈ દર્શન વિશેનો, કોઈ સાધન વિશેનો, કોઈ અનુષ્ઠાન વિશેનો, એના વળગણથી છૂટવું બહુ આકરું છે. વળગણ બહુ ખતરનાક છે, આપણી મતિનો નાશ કરી નાખે છે, પ્રજ્ઞા ચાલી જાય છે, વિવેક રહેતો નથી. શું કરવું યોગ્ય અને શું કરવું અયોગ્ય કંઈ સૂજ પડે નહીં. પોતે શંકામાં ગડકા ખાતો હોય એવો જીવ નિશંક માર્ગ બોધવાનો દંભ રાખી આખું જીવન ગાળે એ તેને માટે પરમ શોચનીય છે. મુનિના સંબંધમાં કંઈક કઠોર વગેરે કહ્યું છે, પણ કરુણદાત કરુણાદ્ર ચિત્તે લખ્યું છે. બીજા એમ જ બીજા અનંત જીવ પૂર્વકાળે રખડ્યા છે, વર્તમાન કાળે રખડે છે અને ભવિષ્યકાળે રખડશે. મુનિ તો નિમિત્ત છે, એને નિમિત્ત બનાવીને કૃપાળુ દેવ તમામ સાધકોને, મુમુક્ષુઓને ઉપદેશ આપે છે કે આમ જ આપણું અનંતકાળ પરિભ્રમણ થયું છે. શંકામાં ને શંકામાં, અહમમાં અને અહમમાં, સ્વચ્છંદમાં ને સ્વચ્છંદમાં, આપણે જે માટે થઈને આપણે નિશંક થયા નથી એ વાતની આપણે બરાબર પકડ કરીને આ મતાગ્રહીના લક્ષણો છે. એ મતાગ્રહ પછી કદાગ્રહમાં પરિવર્તિત થાય છે અને જ્યાં આગ્રહ આવે, જ્યાં મત આવે, તો ભગવાને કહ્યું છે કે મત અને સત સાથે ન રહી શકે. જ્યાં મત છે ત્યાં સત નથી અને જ્યાં સત છે ત્યાં મત ન હોય. આ વાત પકડાતી નથી. એ કહે છે અમને તો કરુણા આવે છે, કેમ વિચારતા નથી? વિચારશો તો જરૂર, આત્મનિરીક્ષણ કરીશો તો આપણો દોષ આપણને પકડાશે. એવું નથી કે કોઈ ગુરુ આવીને આપણને ઝાપટ મારીને પછી જ આપણને આપણા દોષની ખબર પડે. આવું ગાન પણ છોડી દો અને તું જ તારો ગુરુ થા, તને જ ખબર પડશે કે ભૂલ ક્યાં થાય છે. આવા સત્પુરુષના માર્ગદર્શક વાક્યો એ તને દિશા આપશે કે ભૂલ ક્યાં થાય છે. અને એ પોતે દોષ દેખી દોષને ટાળવા, દોષને ઓળખી અને દોષને પુષ્પમાળા, એની માળાનો મણકો 107. કોઈ મળે તો માર્ગ સુર્ગમ થશે, જલ્દી થશે, કોઈ ના નથી. માર્ગ બતાવનાર મળે, દોષ બતાવનાર મળે, દોષ કઢાવનાર મળે, બહુ સારું. પણ આ કળિયુગની અંદર એ અપેક્ષા રાખમાં, અને જ્યારે એ ન હોય ત્યારે ગમે તેને બેસાડી દેવો એ ન ચાલે. દીકરીને પરણાવી હોય તો મૂર્તિઓ 24 વર્ષનો જ જોઈએ, 12-12ના 2 ન હાલે. આવી પ્રકારનો ક્યાંય વ્યવહારિક બુદ્ધિ કરવી નહીં કે ન હોય એના કરતાં તો કોક જોઈને ન જોઈ, પુતળું ન બેસાડાય. જ્યાં જ્ઞાની ગુરુ જોઈએ ત્યાં જ્ઞાની ગુરુ જ જોઈએ, અને સદગુરુ સત્પુરુષ હોવો જોઈએ. સત્પુરુષ નો હોય સદગુરુ હોઈ ન શકે. અને સત્પુરુષમાં જેને આવો દિવસ ને રાત આત્મામાં ઉપયોગ છે, સાંભળવામાં નથી, વાંચવામાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે, અને અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી. આવું અદ્ભુત ચરિત્ર પરમાત્મા સમ, પરમાત્માનો જ લઘુનંદન, એને નીચે ઉતારોમાં, ડીવેલ્યુ કરોમાં, કોઈ પણ જોઈએ, ગમે તે એકાદું જોઈએ, આ કાંઈ બ્રાહ્મણ જેવી વાત નથી કે કોકને બેહાડી દે, જાપ જપ્યા કરશે, કથા મૂકે, પોથી મૂકે અને પોતાના કલ્યાણ માટે જાપ ઓલો કરે. એને મરવું નથી ને મૃત્યુંજયનો જાપ એને નથી કરવો, ઓલે જપ્યાને કરવાનો છે. તું લાખ જાપ કર, એક કરોડ જાપ કર નમ શિવાયના, અને હું તને 1000 રૂપિયા આપીશ અને તું અમર થઈ જઈશ. આ વાત ન ચાલે, સાધનાના માર્ગમાં ન ચાલે. આત્મિક સાધનામાં આત્મા આપણો પોતાનો જોઈએ, આત્મિક દ્રષ્ટિ આપણી જોઈએ. એટલે કૃપાળુદેવ બહુ સરસ કહે છે કે અહીંયા અમે તો કહે છે આવી જ રીતે અનંતા જીવો રખડ્યા છે, વર્તમાનમાં રખડી રહ્યા છે અને ભાવિકાળમાં પણ જીવો. આ માર્ગ ત્રણ કાળનો માર્ગ, જ્યાં સુધી આ વાત સમજાશે નહીં, પકડાશે નહીં, ખૂબ વિચારણાને અંતે આપણા જીવનમાં ઉતરશે નહીં, ત્યાં સુધી આપણી સ્થિતિ આ જ છે. ચડ વિચડ રહેવું, શંકામાં ગડકા ખાવા અને કોકને ઉપદેશ દીધા કરવો, આ કર તે કર, આ બહુ મુશ્કેલી વાળી વાત છે. કારણ કે સૌથી કઠિન વાત પોતાના દોષને ઓળખવાની છે. બહુ તકલીફ છે, જ્યાં અહમ પ્રબળ હોય ત્યાં પોતાના દોષ પકડાય નહીં. જ્યાં અહમ પ્રબળ હોય ત્યાં સ્વચ્છંદ મજબૂત હોય છે. કૃપાળુદેવ જેવો પુરુષ મળે આવો તો પણ પોતાનો આગ્રહ સેજ પણ નરમ થાય નહીં. એનો મત જે આગ્રહ છે, વેશનો આગ્રહ છે, ચિહ્નનો આગ્રહ છે, ગચ્છનો આગ્રહ છે, ગ્રંથનો આગ્રહ છે, આ બધા એમને ઊભા હોય. અને એક છબી કૃપાળુદેવની બધી એટલું જ કે અમે શ્રીમદવાળા, શ્રીમદને ને એને મળતી પણ ન આવે, જ્ઞાનીને ને જગતને ન આવે, પણ આ શ્રીમદની આ મુમુક્ષુને ને શ્રીમદને પણ મળતી પણ ન આવે. સિદ્ધાંત સમજાવે છે અનંત કાળની આ ભૂલ છે, સુધરવી જોઈએ. એ સુધારવા માટે જો સૌભાગભાઈનું ઘડતર કેવી રીતે કરે છે, એ સત્સંગી છે, બધા ભેગા થાય છે, રોજ સાયલાની અંદર શાસ્ત્રોના વાંચન થાય છે, કલાકો સુધી બધા બેઠા હોય, રાત્રિભર સુધી સત્સંગ થાય, શાસ્ત્રોના યોગના પ્રયોગો થાય, સાધના થાય, એનું કૃપાળુદેવ કેવું ઘડતર કરે છે. જે છૂટવા માટે જીવે છે તે બંધનમાં આવતો નથી, આ વાક્ય નિશંક અનુભવનો છે. બોલો, તું મુમુક્ષુ છો, છૂટવા માટે દિવસ સાચો જવાબ દેવાનો, પણ કે હજી કોઈ દી વિચાર્યું નથી, વિચાર, ન વિચાર્યું હોય તો વિચાર, અને રોજની દિનચર્યા અઠવાડિયાનો પ્રયોગ કર, રોજ લખ આજે શું કર્યું, સવારથી માંડીને રાત સુધી, અને પછી સામે જવાબ લખ કે આ કર્યું છૂટવા માટે કર્યું, ખબર પડશે કે છૂટવા માટે કંઈ નથી કર્યું, અથવા તો જે કંઈ કર્યું એ બધું બંધન માટે જ થયું. સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું જાય. કેવી કરુણાથી મુમુક્ષુને રોજ અનુચિંતન કરવા માટે 20 દોરા આવ્યા કે ભાઈ ઉતાવળો થામા, મોક્ષે જવા માટે જરા શાંતિ રાખ. આને તો જાણે આજ હું વયો જાઉં, કાલ વયો જાઉં, હજી તો 5-15 થી સત્સંગમાં આવતો હોય, કાંઈ ફેર નથી પડે. શું ફેર પડે તારામાં? અનંત કાળના સંસ્કાર લઈને આવ્યો છું અને સંસારમાં રચ્યો પચ્યો છું, અને પાછા પ્રશ્ન કરે સાહેબ સ્થિર નથી થતો, પણ તારું સ્થિર છે, તારા સંગ્રહ અને પરિગ્રહની અંદરથી મન હટ્યું? નાની નાની વાતોની અંદર કસાઈ કરસ, ત્યાંથી પાછો વળ્યો? આવા પ્રશ્નો કર્યા કરે એને તેમ થાય કે 12 મહિનામાં સૂનું શું થઈ જવું જોઈએ. ઓલી કથા વાર્તા સાંભળતો હોય, ભક્તિ કરતા ભગવાન ખુશ થાય અને પછી ઉપરથી એને વિમાન મોકલે અને દેવદૂત તેડવા આવે અને હલો વૈકુંઠમાં. અરે તારા વિના કોઈ વૈકુંઠમાં એઠું નથી ખાતું ભાઈ, નથી ત્યાં છૂટવા માટે જ જીવે. કૃપાળુ દેવી કહે છે આ નિશંક અનુભવનું વાક્ય છે. કૃપાળુ દેવનું જીવન જુઓ તો મુંબઈ ગયા, વેપાર શરૂ કર્યો, ધંધો કર્યો, ગૃહસ્થી થયા. આપણને લાગે આ 10 વર્ષ એને છૂટવા માટે કર્યું. છૂટવા માટે કર્યું ને, 10 વર્ષનો કાળ એને છૂટવા માટે કર્યો. 10 વર્ષે રે ધારા ઉલ્લાસી આવ્યો મટ્યો ઉદય કર્મનો ઘર. જુઓ 10 વર્ષે ઉદય કર્મનો ગર્ભ અમે તોડી નાખ્યો. આ અત્યાર સુધીના જે કંઈ વેપાર વ્યવહાર તમે જોયા ને, એ કર્મનો ઉદય હતો. એ ઉદયથી અમારા બંધ ન થયા, એ ઉદયથી અમે છૂટ્યા. આપણને કર્મનો ઉદય આવે એનાથી આપણે છૂટીએ છીએ કે બંધાઈએ છીએ? સરવાળો શું? ગણિતનો સરવાળો આવે ને, સરવાળો શું? ઉદય બધાને આવે, જ્ઞાનીને પણ ઉદય આવે, ગ્રસ્તીને પણ આવે, સાધકને આવે, બધાને આવે. પણ એને ઉદય આવે છે એ ઉદય સમભાવે વેદી લે છે અને ઉદય પછી એક પણ કર્મ બંધાતું નથી. લોકો લેવા માટે પ્રવૃત્તિ કરે છે, આની પ્રવૃત્તિ દેવા માટે થઈ છે. જૂઠા ભાઈ, પૂર્વે જગતમાંથી જે જે પરમાણુઓ ભેળા કર્યા છે તે હળવે હળવે આ સોંપી દઈને ઋણમુક્ત થવું છે. એ જ એની સૌ ઉપયોગી સૌથી વાલી શ્રેષ્ઠ જિજ્ઞાસા છે. એક એક કદમ જે ચાલે છે એ ઉદયને તોડવા, કર્મથી નિવૃત્ત થવા, બંધનથી છૂટવા માટે જીવે છે. જ્ઞાનીનું જીવન બંધનથી છૂટવા માટે હોય છે. હવે એ ભાવ, એ તાકાત આપણી ન હોય અને જ્ઞાનીના માર્ગનું અનુકરણ કરવા જઈએ એના જીવનનું, તો આપણે ફસાઈ જઈએ કે શું થાય? અનુકરણ ન થાય, એના બોધનું અનુસરણ થાય. આવા ઘણા જોયા છે નમૂના બધા. મુંબઈમાં મેળા હતા, એક બેન કીધું કૃપાળુ દેવ ઝવેરાતનો વેપાર કરતા હતા, અમારે ઝવેરાતનો વેપાર જ છે. બોલો, કૃપાળુ દેવ બંધનમાંથી છૂટ્યા અને તમે પાર વિનાના બાંધવા માંડ્યા છો, શું તમે પણ અનુકરણ નહીં કરો? અરે ઈ એવી ટેવ પડી ગઈ છે ખરાબ ખોટી કે અત્યારે તો કૃપાળુ દેવની બાજુમાં અત્યારે સામાન્ય કોઈ મળી ગયો ને પોતાને, તથા કથિત ગુરુ, તો પણ એ ગુરુનું અનુકરણ કરશે. એને આમ કર્યું ને એને આમ કર્યું ને આમ તાલી પડે, આપણે આમ પાડો, એને આમ પાડે એટલે આપણે આમ પાડો, એ આવો કપડું પહેર્યું તો આપણે આવું પહેરો. ખબર નથી ભાવધારા શું છે, અનુસરણ કરવાનું છે, એનો બોધ શું છે એ સ્મરણમાં નથી. એની ચેષ્ટા સ્મરણમાં છે અને એ દૈહિક ચેષ્ટા, આત્મિક નહીં. જ્ઞાની પુરુષની આત્મિક ચેષ્ટાનું નિરીક્ષણ કરો, દૈહિક નહીં. ને તો ગુરુને પ્રતિક્રમણની અંદર તમર ચેડા, ગુરુ ગોળથોલિયું ખાઈ ગયા તો બધાએ ગળથોલિયા ખાધા ને પછી કીધું કે હવે આ પ્રતિક્રમણની એક વિધિ છે, કરવી જ જોઈએ. ભાઈ આ નમાઝ પઢવા નથી આવ્યા, આ પ્રતિક્રમણ કરવાનું છે, એની સાથે ભાવ જોડાયેલો છે. બંધનનો ત્યાગ કરીએ છૂટાય છે એમ સમજ્યા છતાં તે જ બંધનની વૃદ્ધિ કર્યા કરવી, તેમાં પોતાનું મહત્વ સ્થાપન કરવું, પૂજ્યતા પ્રતિપાદન કરવી, એ જીવને બહુ રખડાવનારું છે. અને આવી સમજણ સમીપે આવેલા જીવને હોય છે. એવો જીવ ચક્રવર્તી જેવી પદવીએ પહોંચે તો પણ ક્ષણ માત્રમાં આપણો ત્યાગ કરી અને કરપાત્રી બનીને ભિક્ષા માગીને જીવન જીવવા સંતના ચરણમાં ચાલ્યો જાય. આ સમીપ મુક્તિગામી જીવનું લક્ષણ છ પદના પત્રમાં આપ્યું છે કે આ છ પદની જે દેશના આપી છે તે સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં સપ્રમાણ થાય છે, સમ્યક દર્શન થાય છે, મોક્ષ પ્રગટે છે. સહજ સહજ મોક્ષ કોને? સમીપ મુક્તિગામી. સમીપ મુક્તિગામી એ છે આજે કે જે બંધન સમજે એનો ત્યાગ કરે, જેને પોતે બંધન સમજે એનો ત્યાગ કરે.
સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ, દેહેન્દ્રી માને નહીં કરે બાય પર.
કેટલો ઇન્દ્રિયોનો દાસ છે, ગુલામ છે, સેવાને પ્રતિકૂળ, મારી આત્મસેવા, મારી સ્વરૂપની પ્રાપ્તિ પરમાર્થ એને પ્રતિકૂળ થાય એ બંધન છે, એનો ત્યાગ કરવાનો. સ્વજન બંધન, કુટુંબ બંધન, પરિવાર બંધન, ધંધાનું બંધન, સંબંધોનું બંધન અને વિચારોનું બંધન. 194માં આ બધા પ્રકારના બંધનો આપ્યા છે, આ બધા પ્રતિબંધ છે. જે બંધન છે એ માર્ગમાં પ્રતિબંધ છે. એટલે બંધનનો ત્યાગ એ 20 દોરામાં પહેલાં જ એણે કહ્યું છે કે હે પ્રભુ હું શું કહું, જે પ્રતિકૂળ છે એ બંધનનો પણ મને ત્યાગ નથી, અને જે નડતું નથી એવા બધા ત્યાગ કરી અને હું ઢંઢેરો પીટું છું કે કેવો મોટો ત્યાગી છું. નિયમ લ્યો કે એક વસ્તુ નહીં ખાવાની, તો કે કઈ ન ખાવી, ન ભાવતી હોય એ નડતી નથી તને, એ કરવો જ ત્યાગ. પણ જે નડે છે કે લે પ્રતિક્રમણ કરવું, ના મારી દુકાન છે હો જોઈ લો, હા એ નડ્યું તને મોજ. આ પર તારી પરમાર્થની સાધનામાં એ ખરેખર બંધન છે, નથી ખ્યાલ આવતો. એ કહે છે કે એમાં પોતાની મહત્તા કરવી, આ સમજાશે નહીં જ્યાં સુધી જીવ સમીપ મુક્તિગામી નહીં થાય ત્યાં સુધી આ વાત સમજાય. એને એમ લાગશે હોય તો આમ જ હોય, કીધા કરે તો બોલવાની ટેવ પડી, આપણે કરતા હોય એમ કરવું નહીં સમજાય. કારણ કે હજુ એ દુર્ભવી છે, નિકટભવી નથી, હજી એની કાળલબ્ધિ પાકી નથી, હજી એની તથા ભવ્યત્વ જાગૃત થયું નથી, પરિપક્વ થયું નથી. એ વાતો ભલે ને ગમે એટલી મોટી મોટી કરે, એને વાત નહીં પકડાય, કારણ કે છૂટવાની જિજ્ઞાસા નથી, એને સંસારનો થાક નથી લાગ્યો. એને સંસાર કારાગ્રહ જેવો ત્રાસરૂપ નથી લાગ્યો, હજુ એમાં મોહ છે, મીઠાશ છે. સંસારની મીઠાશ ભેદવા માટે જ્યાં સુધી એનું મન આકર્ષિત છે ત્યાં સુધી એ બંધન ત્યાગ કરવાના મૂડમાં નથી. ચક્રવર્તી આવો અદ્ભુત વૈભવ અને સામ્રાજ્ય, અધિકાર અને સમૃદ્ધિ કાચી મિનિટમાં છોડી દે. સંતનો બોધ મળે, પરિપક્વતા એટલી છે ઉપાદાનની કે આ છોડતા એને વાર ન લાગે અને અહીંયા એક રૂમાલ છૂટતા દમ નીકળી જાય, નીકળી જાય, કરપાત્રો લઈને જાય. સિદ્ધાંત, પેલો સિદ્ધાંત, છૂટવા માટે જીવે છે તે બંધનમાં આવતો ન. બીજો, દિનબંધુની દ્રષ્ટિ જ એવી છે છૂટવાના કામીને બાંધવો નહીં અને બંધાવાના કામીને છોડો. બીજો સિદ્ધાંત, સિદ્ધાંતોની વાતો કરે ઘણા અહીંયા ઉપદેશમાં ને બોધમાં, પણ ખરા સિદ્ધાંતો ત્રિકાલા બાધિત શું છે? એ વ્યવહારના સાધનાના સાધનોના કોઈ સિદ્ધાંત નથી, એ તો દેશકાળે બદલાય. લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદી ભેદ, એ તો બદલાય. એ સિદ્ધાંતમાં ટકકો લઈને નીકળી પડ્યો છે, આપણને બોધ આપે ત્યારે સમજી જાણે એ જ બધું જાણે છે. પણ સિદ્ધાંત એ છે કે જે ત્રણેય કાળે બદલાય નહીં. આ તો બધા બદલાય. ભગવાન મહાવીરમાં સાધુઓના જે વેશ હતા એ પાર્શ્વનાથમાં નહોતા. વ્રત જપની જે વ્યવસ્થા હતી એ બાકીના 23 તીર્થંકરોના યુગમાં નહોતી. એ બધું બદલાય કરે, દેશકાળ અનુસાર છે, પણ આ વાત ક્યાંય બદલાય નહીં કે છૂટવા માટે જીવે એ બંધનમાં આવે એવું ન બને, પછી ઋષભદેવનો કાળ હોય કે મહાવીરનો હોય. આ સિદ્ધાંત, એને સિદ્ધાંતના પૂંછડા પકડનારને સિદ્ધાંત શું છે ખબર નથી કે ત્રણેય કાળમાં જે અબાધિત રહે એને કોઈ બાધા ન આવે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની. આ સિદ્ધાંત છે. બીજો સિદ્ધાંત કે છૂટવાના કામીને બાંધવો નહીં, બંધાવાના કામીને છોડવો નહીં, એવો દિનબંધુની દ્રષ્ટિ છે. પરમ તત્વની આ વ્યવસ્થા છે, નિસર્ગનો આ નિયમ છે, કુદરતનો આ કાયદો છે, વિધાતાનો આ ક્રમ છે કે જેને ઉર્ધ્વગમન કરવું છે એને મદદ જ કરશે અને જેને નથી છૂટવું એના માટે પતનની માર્ગની ખીણો તૈયાર જ રાખી ચડે પડવા માટે. સિદ્ધાંત સમજવો પડે. બધા એમ કે છે કે અમારે છૂટવું જ છે. કૃપાળુદેવ કહે છે એ અમારો અનુભવ એવો છે કે જેને છૂટવાની ઈચ્છા થાય એને બંધનનો વિકલ્પ મટે છે. આ સિદ્ધાંત, આ અનુભવ. સાહેબ બધાને છૂટવું છે તમે કહો છો એટલે શું? તો પછી દિનબંધુની વ્યવસ્થા એવી હોય, દિશા એવી હોય, તો પછી અમારે છૂટવું છે, અમારે મોક્ષ જોઈશ. ખોટો છો તું, હજુ મોક્ષની સાચી તત્પરતા જાગી નથી. એ તો એ છે કે કામ એક આત્માર્થનું, બીજો નહીં મને રોગ. અરે તારા રોગનું તો ગણતરી થાય એમ નથી. એટલે કે છે કે અમારો અનુભવ છે. શું અનુભવ છે? કે છૂટવાની દ્રઢ ઈચ્છા થાય તો તે જીવ બંધનમાં આવતો નથી. તો આપણે હવે કેના તરફ વિચારવું પડે? પોતા તરફ, કે મારી છૂટવાની દ્રઢ ઈચ્છા છે કે નહીં, કે મારે બહાના જ શોધવાના છે, બહાના શોધવાના, કારણબાજી કરવાની, તર્ક લડાવવાના, જાણે મારે મોક્ષે જવું છે પણ જીવન લોકો મને જવા દેતા. તારા વિના બધા લોકો ખાતા હશે. એને બંધનનો વિકલ્પ મટે છે અને એ આ વાર્તાનો સત્સાક્ષી છે. અમે અમારા જન્મ જન્માંતરના અનુભવના આધારે કહીએ છીએ કે જો બંધ છૂટવાની ઈચ્છા થાય તો બંધનનો વિકલ્પ છૂટી જાય, વિકલ્પ જ ન રહે. જેનાથી બંધ થાય એવી કોઈ પ્રવૃત્તિ એ ન કરે. પોતાની દશા કહે છે, એક બાજુથી પરમાર્થ માર્ગ ત્વરાથી પ્રકાશવાની ઈચ્છા, એટલે કે છે અલખ લેમાં આત્માએ કરી સમાવેશ થયો છે. જ્યાં સુધી આત્માની વાત છે ત્યાં સુધી એ અલખમાં લક્ષ સાથે એકાકાર થયો છે. યોગે કરીને કરવો છે. હવે મન વચન કાયાના યોગો ઉદયાધીન છે, એને આત્માને વશ બનાવવા છે, એ કરવો છે. પરમાર્થનો માર્ગ ઘણા મુમુક્ષુઓ પામે તો સારું એવું કેટલુંક મનન છે અને દિનબંધુની ઈચ્છા પ્રમાણે બધું થઈ રહેશે. અદ્ભુત દશા નિરંતર રહ્યા કરે છે. અબધું થયા છીએ અને અબધું કરવા માટે ઘણા જીવો પ્રત્યે દ્રષ્ટિ છે. અબધું અસંગતા અંદરથી, અંતરત્યાગ બહારમાં બધું જ છે, પણ જેમ ચક્રવર્તીની અવસ્થા કીધી અંતરત્યાગ છે. તીર્થંકર એના અંતિમ ભવની અંદર ગ્રસ્તાશ્રમમાં હોય તો પણ અબધું હોય. જ્ઞાનીઓ સંસારમાં હોય કર્મોદયના કારણે અબધું હોય. અંતરત્યાગ છે, જે જે વસ્તુ છે એનો બાહ્ય ત્યાગ જ્યાં સુધી કર્મનો ભોગવટો પૂરો થયો નથી ત્યાં સુધી એ સંયોગ દેખાય, પણ એ સંયોગ એને બાંધનાર નથી. ચક્રવર્તી પદ એને બાંધનાર નથી, એનો અધિકાર એને બાંધનાર નથી. અબધું છે અને ઘણા જીવો પ્રત્યે આવી દ્રષ્ટિ છે. અબધું થાય આ જ્ઞાની. મહાવીર દેવે આ કાળને દુષ્યમ કહ્યો છે વગેરે, પણ એને કહ્યું કારણ બધું એક જ છે, ભક્તિ અને સત્સંગ એ વિદેશ ગયા છે. સુમિત્રાબેન શું કરશો, આપણે જ જાય છે વિદેશ. ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા છે. એ કહે છે અર્થાત સંપ્રદાયોમાં રહ્યા નથી, એટલે સાધનામાં રહ્યા નથી. એ મળ્યા વિના જીવનો છૂટકો નથી. સતની ભક્તિ, સત્પુરુષની ભક્તિ, સત્માર્ગની ભક્તિ અને પોતાના સત સ્વરૂપ આત્માની ભક્તિ, આ કાળમાં એ મળવું દુષ્મ છે. માટે જ કાળને દુષ્મ કહ્યો છે. દુષ્મને ઓછા કરવા આશીષ આપજો. કૃપાદેવ કોને લખે છે? ઘણું જણાવવાની ઈચ્છા થાય છે પણ લખવાની બોલવાની ઈચ્છા રહી નથી. ચેષ્ટા ઉપરથી સમજાય તેવું થયા જ કરો. તમે જો અમારી બાહ્ય શરીર ઉપરથી સમજવા પ્રયત્ન કરશો, મન વચન કાયાની પર્યાય ઉપરથી, તમને નહીં સમજાય આ પુરુષની દશા. અદ્ભુત દશા એ શબ્દ કાંઈ એમ તો નથી મૂક્યો. અદ્ભુત દશા નિરંતર રહ્યા કરે છે, નહીં સમજાય. ઉપાય છે, ચેષ્ટા ઉપરથી સમજાય તેવું થયા જ કરો, એ ઈચ્છના નિશ્ચળ છે. સાચા સત્સંગમાં પ્રત્યક્ષ યોગે વગર સમજાવીએ પણ, કારણ સમજદાર ચેષ્ટા સમજી શકે છે. શબ્દો તો મળતા નથી પણ ચેષ્ટા પકડે છે. સત્પુરુષની ચેષ્ટાનું વારંવાર નિધિ ધ્યાસન કરો કે અરે પુરુષ અહીંયા બેઠો છે, પણ એની આત્મસ્થિતિ કેવી નિર્મળ, કેવી નિર્લેપ, કેવી નિર્મોહી હશે. ભગવાનના દર્શન કરીએ, પ્રતિમાના કરીએ, ચિત્રપટના કરીએ, પૂર્ણ વિતરાગ. સમવસનમાં બેઠેલો આત્મા વિતરાગ, પુદ્ગલોના સામ્રાજ્યમાં બેઠેલો આત્મા વિતરાગ. ચેષ્ટા ઓળખતા શીખો. અને કોણ ઓળખે? મુમુક્ષુના નેત્રો. માટે સૌ પ્રથમ આ બધા પ્રશ્નોનો જવાબ મળી જશે. નિશ્ચય સંસ્થા.